અયોધ્યામાં ભગવાન રામ બાલલાનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. ત્યારથી માંડીને કાગ ઋષિ દશરથજીના આંગણામાં જ નિવાસ કરતા હતા કે રોજ ઉઠીને સૌથી પહેલા બાલ ઠાકોરના દર્શન થાય. તો આમ ત્યાં થોડાક વર્ષો સુધી, થોડાક સમય સુધી કાગ ઋષિ કે છે હું ત્યાં રહ્યો. ફિરત ફિરત નિજ આશ્રમ આવ્યો, પછી ફરતા ફરતા હું પાછો મારા આશ્રમમાં આવ્યો, મારા નિવાસ સ્થાન. તહી પુની રહી કચુ કાલ જવા આવ્યું. ફરી થોડો સમય મારા આશ્રમના આંગણે પસાર કર્યો. નિજ પ્રભુ જન્મ અવધસ્મી. અને જ્યારે જ્યારે મને મારા ઠાકોર, મારા પ્રભુ, મારા ઈષ્ટદેવનો પ્રાગટ્ય થયું છે એમ સમાચાર મળે અને એમ જાણવા મળે ત્યારે અને બસ અનંત આનંદ, ન સમાઈ શકે એવો નિર્ભર આનંદ, પ્રેમ, હરસી સાંભળું એટલે પાછો ઉઠીને દોડીને ત્યાં ઘડી ચાલ્યો ગયો. હવે અયોધ્યામાં ફરી પાછો ચાલ્યો ગયો. જ્યારે જ્યારે ભગવાનના પ્રાગટ્યનો સમય વિચાર કરો કે ત્રેતાની અંદર ભગવાનનો પ્રાગટ્ય થયું અને એ તો જ્યારે જ્યારે ત્રેતાયુગ આવે અને જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે ત્યારે હું નિજ પ્રભુ જન્મ અવધ સુની પાવી સાંભળવા મળે એટલે ખૂબ આનંદપૂર્વક દોડીને અયોધ્યા પહોંચી જતો. અને આમ જઈને જન્મ મહોત્સવના દર્શન કરતો. અગાઉ જે મેં કહી કથા એ પ્રમાણે હે ગરુજી, હે ખગેશ, એ પ્રમાણે હું જઈને વારંવાર ઠાકોરની આ બાળ લીલાના દર્શન કરી આવતો. આમ આ રીતે જે ભગવાનના ઉદરમાં, ભગવાનના વિગ્રહમાં અનેક સૃષ્ટિઓ, અનેક જગત, અનેક દુનિયાઓ જોઈ લીધી એની અંદર, બધું જોવાયું ખરું, બધું જોયું, બધા જ દર્શન થયા, પણ એનું વર્ણન થઈ શકે એમ નથી. હું છુપાવતો નથી, પણ એ વર્ણન કરવાની મારી પાસે શક્તિ નથી, શબ્દો નથી. બસ ત્યાં પણ એ જ્યાં જ્યાં જે જેટલું બધું જે કઈ જોયું હતું એ કઈ અકલ્પ્ય છે, વાણીથી પર છે, પણ એટલું જરૂર કહીશ ત્યાં આગાડી ફરી ફરી વારંવાર મારા પ્રભુ રામના દર્શન થયા જ કરતા હતા દરેક જગ્યાએ જ્યાં જઉં ત્યાં. ભગવાન તો માયાપતિ છે, છતાંય કૃપાળુ છે, સ્વયં ઐશ્વર્યવાન ભગવાન છે, એવા ભગવાનને હું વારંવાર રામના દર્શન કર્યા કરતો. અને આમ વારંવાર વિચાર કર્યા કરતો, ચિંતન કર્યા કરતો, ગરુડજી એ જે અવસ્થા મારી, માત્ર ભગવાનનું ચિંતન, બીજું કશું કામ નહીં. કામ કયું? કે ભગવાનનું ચિંતન કરું, ભગવાનની કથા સાંભળવી, આ વગર કોઈ વિચાર નહીં, બીજું કોઈ કામ નહીં. આમ ખૂબ વિચાર કરતો હતો, ખૂબ વિચાર કરતો, પણ જયારે ભગવાનની આ લીલા જોઈ એમના ઉદરમાં અનેક બ્રહ્માંડ, ત્યારે મોહ કલિત વ્યાપિત મતિ મોહ. અને તે વખતે આ બધું જોયું ને, બધું જ માયાની અંદર આમ ડૂબેલો, માયાના કડળની અંદર આમ ડૂબતો, એની અંદર જ સમાતો આ બધું જ મારી મતિ, મારી બુદ્ધિ બસ ભગવાનની આ લીલાના દર્શનની અંદર આમ તરબોળ થઈ ગઈ હતી. સ્પષ્ટ કર્યું છે, માત્ર બે જ ઘડીમાં. આપણે દિવસના 24 કલાક ગણીએ છીએ, વિભાગ પડ્યા છે, પણ એને 64 ઘડી એટલે 16 એટલે 24 ના 64 કરી નાખો, કેટલા એમ એટલો સમય ઉભય ઘડી, માત્ર બે ઘડીની અંદર આ બધું જ જોયું. જે કઈ જોયું સમસ્ત સૃષ્ટિ, જે અંતર્મુક્તાની અંદર ધ્યાનાવસ્થાની અંદર માત્ર બે જ ઘડી હતી. કહ્યું કેટલા, સો સો કલ્પ સુધી હું ભગવાનના એ વિગ્રહના અને જગતના દર્શન કરતા રહ્યો. એટલે એક ભાવ સમાધિ છે, જેને આપણે સ્વપ્ન જાગ્રત અવસ્થાની ભાવ સમાધિ કહીએ, અને નિંદ્રા તંદ્રા અવસ્થામાં જે દેખાય એને સ્વપ્ન કહેવાય. તો આ સમાધિ ની અંદર આટલું બે ઘડીની અંદર મેં જોયું. મારું આ બધું જોતાની સાથે મારું મન બ્રહ્મમાં પડી ગયું કે આ હું શું જોઈ રહ્યો છું. આશ્ચર્ય કહ્યું, જોયું ખરું ગરુડજી, પણ એનું વર્ણન નથી કરી શકું. કારણ એક આશ્ચર્ય છે, એક એવી અનુભૂતિ છે કે માણસ સ્વયં જોવે તો કદાચ જનક રાજાની માફક આ સાચું કે પેલું. એમ જે માયાથી ભ્રમિત થયેલી મોહ કલિલ વ્યાપિત મતિ મોરી, મોહથી ની અંદર આમ ડૂબાઈ ચૂકેલી, વ્યાપી ચૂકેલી મારી અકલ, મારી બુદ્ધિ એ કામ નથી કરતી. અને તે વખતે એક ઉભય ઘડીની અંદર આ બધું મારું મને જોયું, અને એ માત્ર એ પણ એક સમાધિની અંદર મન જઈને ફરી આવ્યું. ભયથી ભ્રમિત થયેલા કાગ ઋષિ કે છે, ભ્રમિત ભયવ મતિ મોર, એટલી બધી મારી મતિ આમ ભ્રમિત થઈ ગયેલી, કઈ કામ જ ના કરે, કોઈક વિશિષ્ટ એવી સ્થિતિ થઈ ગઈ મન બુદ્ધિની કે કશું સમજાય કે આ શું વાસ્તવિકતા છે, હું શું જોઈ રહ્યો છું, આ મને શું દેખાયું. અરે માણસ સ્વપ્નની અંદર પણ ક્યારેક વિચાર કરે કે આ સ્વપ્ન ક્યાંથી દેખાયું, કેવી રીતે આવ્યું, નથી જોયું, નથી વાંચ્યું, નથી સાંભળ્યું, અને આ ક્યાંથી આવ્યું. એટલે એના મનની અંદર એક આશ્ચર્ય ઉત્પન્ન થાય, ભ્રમ ઉત્પન્ન થઈ જાય, અને એ આશ્ચર્યની અંદર આ બધું જોયા પછીથી કાગ ઋષિને એમ થયું કે દેખ કૃપા વિકર, હું આવો વ્યાકુળ ભ્રમિત થયેલો, બિલકુલ વ્યાકુળ અવસ્થા મારી હતી માનસિકતા, ત્યારે ભગવાને જોયું બાળ ગલા રામજીએ, કે કાગ કાગડાના સ્વરૂપમાં છે કાગ ઋષિ, ભગવાન બાળલીલા કરી રહ્યા છે. એ બાલ્ય અવસ્થાની અંદર ગરુડજી સાંભળજો, તમને અનુભવ થયો તો ભગવાનને લંકાના રણમેદાનમાં થયો હતો, પણ મને તો ભગવાનના ઘરના આંગણે, રાજમહેલના આંગણે બાળ સ્વરૂપની અંદર આ અનુભવ થયો હતો. ભગવાને મને વ્યાકુળ જોયો એ કૃપાળુએ, અને એક બાળ ચેષ્ટાથી સહજ આમ કિલકારી કરીને હસી પડ્યા, ભગવાન ખૂબ હસ્યા, જોયું કે હા બરાબર રાગમાં આવ્યો. ભક્ત માણસને કંઈક ઓળી હોય અને છાનવાનું બોલાવીએ કે અહીંયા એક કામ છે, પછી પાછળથી પર એક ડોલ રંગ છાંટી દે, અને પછીથી એને પછી એવું કહ્યું બધા તાળીઓ પાડે, ખૂબ ખૂબ કુદાકૂદ કરે, આનંદ કરે. એમ ભગવાને પણ આવો ભ્રમિત મારી અવસ્થાને મને જોઈને ભગવાન એકદમ ખિલખિલાટ હસી પડ્યા, મુક્ત હાસ્ય કરી દીધું. દેખ બિહસી એ તબ રઘુવીર, એટલું બધું હસ્યા કે મને પણ આશ્ચર્ય થયું, આ મારી આ દશા આ અવસ્થા જોઈ ભગવાન હસી રહ્યા છે, અને કેવું સરસ લાગે. ધીમો ધીમો કનૈયો રહ્યો છે હસી, શ્યામ સુંદર ની મૂર્તિ હૃદયમાં વસી. એમ કાગ ઋષિને ભગવાનનું બાલ સ્વરૂપ પોતાના હૃદયમાં વસી ગયું, અને દર્શન કરતાને જોયું કે બરાબર ભ્રમિત થઈ ગયા, ભગવાન ખડખડાટ મુક્ત હાસ્ય કરીને કરી દીધું, એટલે વધારે આશ્ચર્ય
થયું.
અને તે વખતે જ આમ ભગવાનનો જે ખડખડાટ હસવું, અને તે વખતે હું બહિર્મુખ થયો, મુખ બહાર આવ્યો, એટલે જે સમાધિની અવસ્થા હતી, અંતર્મુક્તાની અવસ્થા હતી, એ બહિર્મુખ થઈ ગયો. બહિર્મુખ એટલે મોઢામાંથી બહાર નીકળી આવ્યો, તરત જ જે એમની સમાધિમાં અવસ્થા હતી ધ્યાનસ્થ અંતર્મુક્તા, એ અંતર્મુક્તામાંથી બહાર આવ્યા. તુરંત ભયો મુખ બા અગયો મુખ બાહેર, બહાર આવ્યો. હે માતે ધીર ખગેશ, સાંભળો, હું આ રીતે અંતર્મુક્તામાંથી બહિર્મુક્તામાં આવ્યો. અને ફરી પાછા પ્રભુ એ જ બાળલીલા મારી સાથે કરવા માંડ્યો. બસ બાલ ઠાકોર ની સાથે રમતા રમવા માંડી, શરૂઆત કરી દીધી કોટી ભાંતિ મારા મનને કેટલી બધી રીતે સમજાવવા માંડ્યું, કેટલું બધું સમજાવ્યું. માણસ પણ જયારે અંતર્મુખતાની સ્થિતિ પ્રાપ્ત કરી હોય ને ત્યારે એ બીજાની સમજણ લેવા ન જાય, એ બીજાને સમજાવવા પણ ન જાય, પણ પોતાની જાતને સમજાવે. માણસ પોતાની જાતને સમજવા માટે પ્રયત્ન કરે કે આ બધું હું કોણ, કેવી રીતે આ બધું સાચું, આ સાચું કે ખોટું. આમ જેમ કાગ ઋષિ પોતાની સ્થિતિને પોતે સમજવા વિચારવા લાગ્યા કે આ શું છે, અમે જે જોયું તે સાચું, આ ભગવાનની લીલા તે આવી હોઈ શકે, અને આટલું બધું અંતે આ ભગવાન બાળ સ્વરૂપ મને આટલું બધું દર્શન કરાયું. એટલે ભ્રમિત ભાઈ મતિ મોહરી જે કહ્યું તે આ, જેમ ગરુડને મતિ ભ્રમ થયો હતો અને સોઈ ભ્રમ અબ મેં હિત કરી માના એમ કહી દીધું, તો ગરુડજી તમારી માફક મને પણ પ્રભુની માયા વ્યાપી હતી, અને જેમ તમને મનમાં ભ્રમ થયો હતો એવો ભ્રમ મને પણ ઉત્પન્ન થઈ ગયો, પણ એ ભ્રમની અંદર મને ભગવાનના બાળ સ્વરૂપ દેખાયું, પણ ત્યાં આગાડી કોઈ મને અજ્ઞાન સ્થિતિ મારી નહોતી, કોઈ મોહ નહોતો, પણ ભગવાનના દર્શન કરતા કરતા આ બધું જોયું કે ભગવાન આટલા બધા વૈભવશાળી છે, ભગવાન આટલા બધા વ્યુત્પન્ન છે, આટલા બધા વ્યાપક ને વિરાટ સ્વરૂપ છે. આ ભગવાનના દર્શન કરતા મને ખૂબ આશ્ચર્ય અનુભવાયું, એટલું બધું આશ્ચર્ય કે મારા મનમાં મારી બુદ્ધિમાં સમાતું નહોતું, હું એને સમાવી શકતો નહોતો. ભગવાન વિરાટ સ્વરૂપ, એને ક્યાંથી સમાવી શકતો નહોતો. તો જે ન સમાઈ શકાય, ન સમજી શકાય, જો નહીં દેખા, જો નહીં સુના, જો મને હું આ નહીં જોયેલું, નહીં સાંભળેલું, નહીં અનુભવેલું, જે મનની કે બુદ્ધિની અંદર પણ સમાઈ શકવા માટે તૈયાર નથી. બાકી મનમાં તો તમે જુઓ આખી સૃષ્ટિની સંપત્તિ એને આ ભીખની અલ્લીમાં ભરવામાં આવે, ભગવાને ઊંધી પાડી આલી છે, થતી નથી રહેતી. આ ભીખની અલ્લી દરેક માણસના માથે ઊંધી મૂકેલી છે, જો છતી મૂકેલી હોય ભરવા માંડ્યું હોય તો આ મનની અંદર આખી સૃષ્ટિની સંપત્તિ વૈભવો જે કઈ ભોગો છે એ બધા સમય જાય તો ભીખની અલ્લી ભરાય નહીં. છે કોઈની ભરાય છે? રોજ કરોડો આવતા હોય, અબજો ભેગા કર્યા હોય તો કહે છે હજુ આવવા દો, હજુ આવવા દો, હજુ ખૂટે છે. ટેક્સ નાખી નાખી પ્રજાને ચૂસી ચૂસી આખો એ દ્રષ્ટિ જુદી છે, છેડો જુદો છે. પણ ગરુડજી નો જે વાત કરી રહ્યા છે અને કાગભૂષણજી કે છે કે આ વસ્તુ મારા મનની અંદર કે મારી બુદ્ધિમાં એ સમાતું જ નથી, એનો સ્વીકાર કરું. પણ એ સ્વીકાર કરે છે પ્રભુના એ વૈભવનો, એ ઐશ્વર્યનો. તો કે છે મોહી સોઈ લરિકાઈ મોહસન, એ બાળ સ્વરૂપ ભગવાને મને આશ્ચર્યમાં નાખી દીધો, મને માયાના મોહમાં નાખી દીધો. પણ જયારે બહિર્મુખ થયો, અંતર્મુખતા ની અંદર આટલું બધું દર્શન થઈ શકે છે. સમજો, અંતર્મુખતામાં ઈશ્વરના વિરાટ સ્વરૂપના દર્શન થાય, ઈશ્વરના વૈભવ નો દર્શન થાય, એની અંદર સાત્વિકતાનું દર્શન થાય. પણ એ બધું જોયા પછી હું જયારે બહિર્મુખ થયો ત્યારે ભગવાન એ જ બાલ સ્વરૂપ, પોતાની સ્થિતિ પણ એની જ હોય, એક આશ્રમમાં જ રહેનારો હોય, એક તપસ્વી ઋષિ જ હોય, પણ આટલું બધું ફરીને જોઈને આવે. આ શક્ય છે? આ સૃષ્ટિ આટલી બધી વિશાળ છે, મોટી છે, પણ પોતે પાછો ત્યાં ને ત્યાં બેસી ગયો. એમ આ મનુષ્ય શરીરની અંદર પણ આપણે જો સાધક તરીકે અંતર્મુખ થઈ શકીએ તો આની આ જ સૃષ્ટિના દર્શન આપણને પણ થઈ શકે. ભગવાનનો આ વૈભવ એનો સાક્ષાત્કાર આ રીતે પ્રભુ કરાવી શકે. અને ભગવાન ભલે બાળ સ્વરૂપ હોય, આપણે ભલે આટલા નાના શરીરની અંદર રહીએ, સમસ્ત સૃષ્ટિ ભગવાનમાં જ સમાયેલી છે, એનું દર્શન એની સમજણ એ ભગવાન આપી શકે.